माथे मंजुलचे कणा चळकता मोरा भला केश छे तेजस्वी सुविशाल भाल विलसे नेत्रो बहु बेस छे नासाग्रे धरि दृष्टि ते नव चले नासादिसे निर्मणि शोभे छे मुख चंद्र बिंब सरिखो ते मंद हासे मणि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननां भुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्ण महाराजाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः बोलो स्वामीनारायण भगवान श्री हरे कृष्ण
महाराज ने जय
श्री लक्ष्मी नारायण
देवनि जय
श्री नर नारायण
देवनि
श्री नारायण मुनि
देवनि जय
श्री लाडिला घनश्याम
महाराज ने जय
श्री विघ्न विनायक
देवनि जय
श्री कष्टभंजन
देवनि
श्रीपान सो परमहंस दिव्य मंदिर में बिराजता वाला लाडीला घनश्याम महाराज जेमनी प्रेरणा थी आपणे आ पंचरात्रि अधिक मास ज्ञान यज्ञ में सदगुरु गुणात्तानंद स्वामी ना जीवन प्रसंगों आपणे सांभळी रह्या छे पूज्यपाद वाला गुरुजी पूज्यपाद हरिप्रकाश दास जी स्वामी आदि तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो पार्षदों आप सर्वे भक्तजनों ने भाव थी जय स्वामीनारायण। आज तारीख 10/6/2018 रविवार अधिक जेठ वद 11 पवित्र एकादशी नो दिवस वाला भक्तो आजना दिवसे महाराजनी आज्ञा थई छे के एकादशीना दिवसे 15 दिवसे एक वार एकादशी आवे माटे खबरदार थईने एकादशी करवी रात्रिय जागरण करवू अने ए पवित्र दिवसे आपणे आपणा आदिगुरु सद्गुरु गुणात्तानंद स्वामी एमना जीवन प्रसंगो आपणे सांभळी रह्या छे। बहु सरस वाला भक्तो गई काले आपणे बे प्रसंग जोया कि अमदावादमां गुणात्तानंद स्वामी केवी रीते आनंद स्वामीनी साक्षी लई लईने भगवाननी सर्वोपरिपणानी वातो करता हता अने बीजी वात जूनागढ़मां घी वेचनारो आव्यो हतो अने स्वामीने कथावार्तामां केटली रुचि એ આપણે વાલા ભક્તો એ પ્રસંગથી સાંભળ્યું હતું। આજે વાલા ભક્તો આપણે આગળ પ્રસંગો સાંભળવા છે। ગુણાત્માનંદ સ્વામી સૌરાષ્ટ્રમાં વિચરણ કરતા હતા, અનેક ગામોમાં સ્વામીનું વિચરણ ખૂબ હતું। માંગરોળ એ પણ સરસ મજાનું શ્રીજી મહારાજનું પ્રસાદીનું સ્થાન છે. તમે કદાચ માંગરોળ ગયા છો તો ત્યાં પ્રસાદીની આંબલી છે. એ આંબલીની એક વાતવાલા ભક્તો આજે આપણે સાંભળવી છે. એ આંબલી નીચે શ્રીજી મહારાજ સભા કરીને બેસતા અને બધા સંતો ભક્તોને ખૂબ વાતોનું અને પોતાની મૂર્તિનું અલૌકિક સુખ આપતા હતા. આંબલી ઘેઘૂર અને ઘટાદાર એટલે ઝાડવા નીચે બધા આરામ કરવા આવે. પહેલાં તો કાંઈ મંદિર કે એવું કાંઈ બંધારણ નહોતું એટલે એ બરાબર પાદરમાં કહેવાતું હોય આંબલીનું વૃક્ષ. એટલે હાલતા ચાલતા બધા માણસો હોય પશુ પક્ષી હોય એ બધા ત્યાં બેસે અને આરામ કરે એના છાયડામાં. પણ સમય જતા માંગરોળના જે નવાબ હતા એમને એમનો જે ગઢ હતો એમને રહેવાનું જે સ્થાન એમાં થોડુંક રિપેરિંગ કામ કરવાનું હતું અને એની માટે નવાબે એક કામ રાજકોટના કડિયાને બધું સોંપેલું હતું કે તમારે આ ગઢ બધો સમો કરવાનો રહેશે. હવે એની માટે મજબૂત લાકડું જોઈએ. હવે લાકડું ક્યાંથી લાવવું? અને પેલા કારીગર જોતા જોતા એ માંગરોળના પાદરમાં આવ્યો કે આ આંબલીનું લાકડું બહુ સરસ છે, કામમાં આવે એવું છે. એટલે એ બધો સામાન લઈ અને ત્યાં એ આંબલીનું ઝાડું કાપવા માટે આવ્યો અને બરાબર એ જ સમયે ગુણાતાનંદ સ્વામીના માંગરોળમાં બિરાજમાન હતા. અને જ્યાં એ હાજર થયો ત્યાં તરત જ ગુણાતાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ આ આંબલીનું ઝાડ શું કામ કાપે છે? અને ત્યારે પેલા કારીગરે વાત કરી કે આ ગઢના સમારકામ માટે મજબૂત લાકડાની જરૂર છે, એટલે નવાબની આજ્ઞા થઈ છે કે તમે ઝાડવું કાપીને લેતા આવો લાકડું. પણ ગુણાતાનંદ સ્વામીએ એમ કીધું કે ભાઈ આ માલઢોર અને માણસના છાયડા માટે ઝાડ વાવ્યું છે અને ગામમાં બીજા ઘણા ઝાડ છે, માટે જાઓ તમે એ કાપીને લાવો, પણ આ આંબલી તમને કાપવા નહીં દે, કારણ કે આ એક તો શ્રીજી મહારાજની પ્રસાદીની આંબલી છે અને અહીંયા બધા વિસામો લે છે, માટે આ આંબલી કાપવાનું રહેવા દો તો સારું. ગુણાતાન સ્વામીએ વાત કરી પેલા મિસ્ત્રીને, એટલે એ તો વાત સાંભળીને જતો રહ્યો. મિસ્ત્રીની વિદાય બાદ એ જ સમયે થોડાક સમય પછી એક વટેમાર્ગુ રોગી બાવો ત્યાં આવીને બેઠો. એ આંબલી પાસે આવીને બેઠો અને ગુણાતાનંદ સ્વામી ત્યાં બાજુમાં બેઠા હતા અને સંતો ભક્તો બધા બેઠા હતા. એટલે બાવો સ્વામી પાસે આવીને પગે લાગીને બેઠો. સ્વામીને કહે, મહારાજ મારી ઉપર કૃપા કરો, મારા શરીરમાં પત નીકળ્યા છે, નીકળ્યા કરે છે વારે વારે, માટે હું ખૂબ દુઃખી છું. ત્યારે ગુણાતાનંદ સ્વામીએ કહ્યું, રોગ મટાડવો હોય ને તો આ આંબલીનું ઝાડ જે બંધાય છે એને દરરોજ પાણી પાજે અને આંબલીના પાનને લઢીને તારા હાથ પગ ઉપર લગાડજે અને જેમ જેમ આંબલી લીલી થતી જશે તેમ તારો રોગ સુકાતો જશે. તો વિચાર કરો, આ સોલ્યુશન છે આ રોગ મટાડવાનો? બિલકુલ નહીં. પણ તેમ છતાંય વચનમાં વિશ્વાસ રાખી પેલા બાવાએ એ મુજબ કર્યું અને જોત જોતામાં આંબલી લીલી છમ થઈ અને બાવાજીનો અસાધ્ય રોગ નિર્મૂળ થઈ ગયો. આપણને એમ થાય કે આની કંઈ આવી દવા હોય, પણ દવા કરતાં પણ સંતના વચન જે છે ને એ મુખ્ય કામ કરી જાય. આંબલીને પાંદડે પતના રોગ મટે એવા દાખલાવાળા ભક્તો કદાચ આપણે ક્યાંય સાંભળ્યા નહીં હોય, પણ જે થયું હતું એ સદગુરુ ગુણાતાનંદ સ્વામીના આશીર્વાદથી એમના વચનથી કામ થયું હતું. મોટે ભાગે મારાને તમારા જીવનમાં પણ આપણે જ્યારે બહુ વિચાર કરીએ ને ત્યારે ઘણી વાર આપણું કામ ટૂંકમાં જ્યારે પતતું હોય છે ત્યારે એમાં એ કાર્યની પાછળ કોઈક સદપુરુષનો હાથ, એમના આશીર્વાદ, એમની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર હોય છે, ત્યારે જ વાલા ભક્તો આપણું કામ ટૂંકમાં પતે છે. પણ એ કૃપા દ્રષ્ટિ એમના વચનમાં જ્યારે આપણને વિશ્વાસ આવશે ને ત્યારે કામ થશે, બાકી નહીં આવે. માણસ સામાન્ય જીવનમાં છે ને ઘણી ઘણી જગ્યાએ વિશ્વાસ મૂકી દે છે, ન જેવી બાબતમાં વિશ્વાસ મૂકી દે, પણ કોઈ કેવા સાચા સંતના વચનમાં એને જો વિશ્વાસ આવી જાય ને એનું કામ થઈ જાય. માણસ સવારે ઉઠે, સવારમાં બાથરૂમમાં જાય તો પેલો વિશ્વાસ બાથરૂમના નળ ઉપર મૂકો છો ને તમે કે પાણી જ આવશે આમાંથી, આમાંથી એસિડ નહીં નીકળે, હે? આ વિશ્વાસ આપણે મૂકીએ છીએ ત્યારે ચાલુ કરીને પાણી નીકળે. તમે ગૃહસ્થાશ્રમમાં હો તો તમને વિશ્વાસ છે કે તમારા પત્ની ખાવામાં ઝેર નહીં નાખે, એ તમને સારું જ બનાવીને દેહે. તમે કાંઈ લેબોરેટરી કરાવો છો? નથી કરાવતા. એક વિશ્વાસ છે. જેમ ગાડીનો ડ્રાઈવર હોય એની ઉપર આપણને વિશ્વાસ હોય કે એ બરાબર પોગાડશે, એ ક્યાંય બીજે અટવાડશે નહીં, બસ કે ટ્રેનમાં પણ આપણને વિશ્વાસ આવે કે ભાઈ બેસી જઈએ ટ્રેનમાં, ટિકિટ લઈને હાલો ભાઈ રાતના અહીંયા સૂઈ જઈએ, સવારે ગામ આપણું ગામ આવે ત્યાં ઊભો રાખશે ગાડું. આ આપણને આપણી રોજિંદગી ક્રિયામાં ઘણી જગ્યાએ વિશ્વાસ બેસે છે તો પછી આપણું આત્યંતિક કલ્યાણ જો કરવું હોય, આપણે આપણું કામ ટૂંકમાં પતાવવું હોય તો એક જ ઉપાય છે, અને એ છે સંતના વચનમાં વિશ્વાસ હોવો પડે. એમાં રહીને ભગવાન બધું જ કાર્ય આપણું કરતા હોય. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે ને, સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત વાત ભેળી કરું વાત રે. આવી રીતે રે, ભગવાન સંતમાં રહીને બધું આપણું કામ કરતા હોય છે. પણ ભગવાનની એક જ વસ્તુ જોઈ છે કે આને વિશ્વાસ કેટલો છે. જો આપણને વચનમાં વિશ્વાસ આવી જાય ને તો આપણું કામ પૂરું થતાં વાર નથી લાગતી, ટૂંકમાં થઈ જાય છે. માટે જેમ આપણે ઝીણી ઝીણી બાબતોમાં વિશ્વાસ રાખીએ છીએ એવી રીતે સંતના વચનમાં પણ મૂઢપણે વિશ્વાસ રાખવો કે એ આપણું આત્યંતિક કલ્યાણ કરશે, પછી એ વચન જે કહે એવી રીતે આપણે જીવન જીવીએ તો આપણું કલ્યાણ થાય થાય ને થાય. આપણે વાલા ભક્તો આપણા આત્યંતિક કલ્યાણની ચિંતા નથી કરવાની. આપણે એની માટે કોઈક સંત મળી જાય અને મળી ગયા પછી આપણે એના વચનમાં વિશ્વાસ રાખવાનો છે, એમને શરણે થઈ જવાનું છે, પછી આપણી ચિંતા એ સંત કરશે. અને આપણે એટલું જ કરવાનું છે કે આપણે એમના વચનમાં એમની આજ્ઞામાં રહીએ એટલે આપણું કામ પતી જાય. આવી રીતે એ બાવાજીએ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખ્યો એટલે આંબલીના પાંદડે પેટના રોગ મટી પણ ગયા. બોલો, અસાધ્ય રોગ હતો તો પણ નિર્મૂળ થઈ ગયો. ગુણાતાન સ્વામી આવી રીતે અનેક ગામડાઓમાં ફરી ફરી ભગવાનની વાતો કરી અને કેટલાય પરચા વાલા ભક્તો મહારાજે ગુણાતાન સ્વામીમાં રહીને પૂર્યા છે. જામનગર જિલ્લામાં ખંડેરા ગામ છે, એ ગામના કલ્યાણજી ઠક્કર, એ ગામમાં એ એક જ હરિભગત સત્સંગી હતા. આખા ગામમાં બીજું કોઈ નહીં હો, એક જ હરિભગત, અને એ પણ સત્સંગ ખૂબ સુરવીરતાથી રાખતા હતા. કારણ કે આખા ગામમાં એકલા સત્સંગી હોય, કેટલાય કેનારા એ જૂનો જમાનો કેટલાય સંભળાવી જાય, પણ તેમ છતાં એ સત્સંગને ક્યારેય મૂક્યો નથી. ખૂબ સુરવીરતાથી એ સત્સંગ રાખતા હતા અને એમને સદગુરુ ગુણાતાન સ્વામીમાં ભારે શ્રદ્ધા હતી. એમના મનમાં એવી ઈચ્છા વર્ત્યા કરતી હતી કે સ્વામી જો અમારે ગામ પધારે અને અમને સ્વામીની સેવાનો લાભ મળે તો બહુ સારું. એટલે એમણે સ્વામીને વિનંતી કરી અને એમનો મનોરથ પૂરો કરવા માટે સ્વામી મંડળે સહિત એમના ગામમાં પધાર્યા. કલ્યાણજીભાઈ ખૂબ રાજી થયા અને ભાવથી સીધું સામાન બધું આપ્યું. સંતોએ રસોઈ તૈયાર કરી અને આગ્રહ કરીને ખૂબ ભાવથી સંતોને જમાડ્યા. કલ્યાણજીભાઈની ભક્તિ જોઈને ગુણાતાનંદ સ્વામી બહુ રાજી થયા. સાધુ છે ને, કોઈ વસ્તુ પદાર્થ જોઈને રાજી નથી થતા, એ તો હૈયામાં કેવી ભાવના છે, કેટલી ભક્તિ છે એ જોઈને સંત આપણી ઉપર રાજી થાય છે. ગુણાતાનંદ સ્વામી આ ભગત ઉપર બહુ રાજી થયા અને રાજીપા સ્વરૂપે ગુણાતાનંદ સ્વામી એવું નક્કી કર્યું કે કલ્યાણજીભાઈ, તમારી ભક્તિ જોઈને અમે ખૂબ રાજી થયા છે, માટે અમે તમારે ઘેર અહીંયા 2 દિવસ રોકાશું. સ્વામીને આ 2 દિવસ રોકાયા અને છેવટે જ્યારે ગુણાતાનંદ સ્વામી જૂનાગઢ જવાની તૈયારી કરતા હતા ત્યારે કલ્યાણજીભાઈએ વિદાય આપતા એટલું જ કીધું, સ્વામી તમારી કૃપાથી મને તો સત્સંગ થયો છે, પણ આખા ગામમાં હું એક જ સત્સંગી છું, ગામમાં સત્સંગ વધે એવા કંઈક આશીર્વાદ આપો. હરિભગતની હૈયાની ઈચ્છા તો જુઓ, ગામ આખું સત્સંગી થાય એવા આશીર્વાદ એક સંત પાસે માગે છે. પણ ગુણાતાનંદ સ્વામીએ થોડીક વાર રહીને પછી કહ્યું કે ભગત, આ ગામનું પાણી ભારે અને જમીન કઠણ બહુ છે, માટે ગામમાં સત્સંગ નહીં વધે. ગામમાં તો સત્સંગ નહીં વધે, પણ તમારા ઘરમાં સત્સંગ વધશે, એમ કહીને સ્વામીને પછી તો જૂનાગઢ જતા રહ્યા. અને સમય જતા કહેવાય છે કલ્યાણજી ભાઈને દીકરા નહોતા અને સ્વામીના આટલા વચને સ્વામી રાજી થયા અને કીધું કે તમારા ઘરમાં સત્સંગ વધશે. અને કલ્યાણજીભાઈને મોટી ઉંમરે 7 દીકરા થયા સ્વામીના વચન. એક વાર ખાલી સંતને રાજી કર્યા, માંગણી બિલકુલ નથી કરી કે અમારે દીકરા નથી તો સ્વામી કંઈક કૃપા દ્રષ્ટિ કરો, અમારે દીકરા થાય એવી માંગણી બિલકુલ નહોતી. સંતના હૈયાનો રાજીપો મળી જાય ને પછી આપણે માગવું નથી પડતું. ભગવાન અને સંત જ્યારે રાજી થાય ને ત્યારે ભગવાનને ખબર હોય કે આપણને શું જોઈએ છે અને આપણને શું પ્રાપ્ત કરવું છે, એ ડાયરેક્ટ ભગવાન આપણને આપી જ દે જો યોગ્યતા હોય તો. એ આપણે માંગવું ન પડે, આપણી એવી પાત્રતા થઈ જાય એટલે ભગવાન તરત આપણને આપી દે. ગુણાતાનંદ સ્વામીના આશીર્વાદથી એમને 7 દીકરા થયા અને 7-7 દીકરા ખૂબ સારા સત્સંગી થયા અને આખા ગામ વચ્ચે 2 માળનું મંદિર બનાવ્યું એ બધા દીકરાઓ ભેગા થઈને. આખું ગામ કુસંગી, તેમ છતાંય ગામની વચ્ચે એમણે મંદિર બનાવ્યું અને કલ્યાણજીભાઈ ખૂબ સારી સેવા કરે. અને સમય જતાં એમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે સ્વયં શ્રીજી મહારાજ ગુણાતાનંદ સ્વામી સાથે હાથી ઉપર બેસીને એ કલ્યાણજીભાઈને તેડવા આવ્યા અને કલ્યાણજીભાઈ એમના 7 દીકરાને જય સ્વામિનારાયણ કહીને ધામમાં સીધાવ્યા. વિચાર કરો, એક વાર ખાલી સંતને ઘરે બોલાવી અને એમનો રાજીપો મળી જાય હૈયાનો, તો કામ કેટલું થઈ ગયું. 7 દીકરા થયા એ તો ઠીક, પણ અંતે શ્રીજી મહારાજ સ્વયં સંતોને લઈને હાથી ઉપર બેસીને લેવા આવ્યા અને ધામમાં લઈ ગયા. આપણે વાલા ભક્તો ભગવાનને મેળવવા માટે કાંઈ કરવાનું નથી હો, આ બહુ સમજવા જેવી બાબત છે. હું ઘણીવાર ઘણા યુવાનોને કહું, કોઈક ભક્તિ કરતા હોય, કોઈ સેવા કરતા હોય, કોઈ બીજી સાધના કરતા હોય, તપ વ્રત ચાંદ્રણ જે કાંઈ પણ કરીએ, જ્યારે પૂછીએ ને ત્યારે એમ થાય કે ભગવાન મેળવવા માટે કરીએ છીએ, પણ વાસ્તવિકતા એ હોવી ન જોઈએ. વાલા ભક્તો ભગવાન મેળવવા માટે આપણે કાંઈ કરવાનું નથી, ભગવાન તો મળી જ ગયા છે. બસ જે મળી ગયા છે ને એને જોવા, એને રાજી કરવા, એનું સુખ માણવા માટે આ બધું કરવાનું છે. એનો સંબંધ કાયમને માટે આપણી સાથે રહે એની માટે આપણે આ બધું કરવાનું છે. બાકી ભગવાન તો ક્યાં નથી મળ્યા આપણને, આપણા હૈયામાં જ છે, આપણા અંતરમાં જ બેઠા છે, બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આપણે જે કાંઈ પણ કરીએ, સંતોને રાજી કરીએ, ભક્તોને રાજી કરીએ, સત્સંગ કથાવાર્તામાં આવીએ, બસ ભગવાન હૈયામાં જે બેઠા છે આપણી ઉપર રાજી રહે, અને એમને માણવા માટે, એમનું સુખ લેવા માટે આપણે આ બધું કરવાનું છે. એક સમયે ગુણાતન સ્વામી જૂનાગઢ મંદિરમાં હતા, અને જૂનાગઢ મંદિરમાં દૂધણી ગાયોની જરૂર પડી. આ પ્રસંગથી વાલા ભક્તો આપણને એમ થાય કે આપણે સત્સંગી છીએ, પણ સત્સંગમાં પણ કેવી રીતે રહેવું એ બહુ ટૂંકમાં ને મર્મથી ગુણાતન સ્વામી આપણને સમજાવે છે. ઠાકોરજીના થાળ માટે દૂધણી ગાયોની જરૂર પડી એટલે ગુણાત્યાનંદ સ્વામીના હૈયામાં એવો સંકલ્પ થયો, અને એ સંકલ્પ વેરાભાઈ અને જોરા ભગતને બોલાવીને વાત કરી કે તમે બંને જાઓ, આણેશના ચારણ ખીમા ભગતને પાસે જાઓ અને એમની પાસેથી દૂધણી ગાય લેતા આવો, અને બીજી બાજુ એ ખીમા ભગતને પણ એવો સંકલ્પ થયો હતો કે આ ગાય જો દેવને અર્થે કામ આવે ને તો બહુ સારું. એટલે પછી ગુણાતન સ્વામીના વચનથી એ બંને ત્યાં ગયા, વેરાભાઈ અને જોરા ભગત બંને. એ ખીમા ભગતને આણેસ જવા તૈયાર થયા, અને આણેસ પધાર્યા અને આવ્યા ખીમાના નેસમાં. જોરા ભક્તને વેરાભાઈ દેવના થાળમાં જોઈએ આપજો દૂધતી ગાય. વેરા ભગતને વાત કરી, ખીમા ભગતને વાત કરી કે ગુણાતાનંદ સ્વામી અમને મોકલા છે, અમારે દૂધતી ગાય જોઈએ છે, રાધારમણ દેવના થાળમાં દૂધની જરૂર છે, માટે તમે એ ગાય આપો. એટલે વાત સાંભળીને ખીમા ભગત બહુ રાજી થઈ ગયા, ખૂબ આનંદિત થઈ ગયા, અને સ્વામીના સમાચાર પૂછવા લાગ્યા. અને જોરા ભગતે બધી વાત કરી, અને વાત સાંભળતાની સાથે જ એ ખીમા ભગતના હૈયામાં ખૂબ આનંદ થયો, અને આનંદથી એ ગાય એમને દાનમાં આપી છે. અંતર માયાનંદયતી દેવાને હે દેવને દાન કરી ગાય.
અંતર
અંતર માયાનંદયતી દેવને દાન કરી ગાય.
અંતર માયાનંદયતી દેવને દાન કરી ગાય.
થયા લઈને ચાલતા સ્વામી મળી છે ચારણ બાય. લઈને ચાલતા સ્વામી મળી છે ચારણ બાય.
લઈને ચાલતા સ્વામી મળી છે ચારણ બાય.
ખીમા ભગતે તો રાજી થઈ, અને આનંદથી એ દૂધણી ગાય દેવને અર્પણ કરી. અને ખીમાચારણના ઘરવાળા એ જ્યારે બંને ભક્તો ગાયને લઈને રસ્તા ઉપર ચાલ્યા, અને ઘરવાળા સામા મેળા એટલે પૂછ્યું કે આ અમારી ગાય લઈને ક્યાં જાઓ છો, ત્યારે બંને ભક્તોએ વાત કરી કે ગુણાતાનંદ સ્વામીને એ જૂનાગઢ મંદિર માટે જોઈ છે, અને ખીમા ભગતે આ ગાયું દાનમાં આપી છે. એટલે પેલા ભક્તો કહે છે,
ઉતાવળ છે અતિ ઘણી ભાઈ અમને રોકશો માં. એક કરવી પડે પેલા ગાય ને લ્યો તમે ઝોકમાં.
ચારણભાઈ કહે છે કે અમારી ઝોકમાં રિવાજ મુજબ એક વિધિ કરવી પડે, જો તમે વિધિ કરવા દો ને તો હું ગાયને લઈ જવા દઉં તમને, બાકી લઈ નહીં જવા દઉં. એટલે બંને ભક્તો પાછા વળ્યા,
એ ગાયને ઝોકમાં લઈ અને પછી એ બાઈએ ગાયના કપાળમાં તિલક કરી ચાંદ ચોખાએ વધાવ્યા અને પછી કાનમાં ગાયના કાનમાં એ બાઈ બોલે છે,
લીલુડી મારી માવડી શિંગડે પૂછડે ન મારજે, લીલુડી મારી માવડી શિંગડે પૂછડે ન મારજે, ટાણે કટાણે દોવા દેજે આ ઝોકને ન લજાવજે, જી ટાણે કટાણે દોવા દેજે આ ઝોકને ન લજાવજે,
એ ચારણબાઈ ચાંડલો કરી ચોખાથી વધાવી અને ગાયના કાનમાં કહે છે કે મારી માવડી લીલુડી ગાવડી એ શિંગડે મારીશમાં પૂછડે મારીશમાં પાટું એ મારતી નહીં, એ ટાણે કટાણે દોવા દેજે અમારી જોખને લજાવીશ નહીં તું. આવી વાત ગાયના કાનમાં કરી અને કીધું કે હવે વાંધો નહીં, હવે તમે ગાયને લઈ જાઓ. અને આ જોઈ પેલા બંને ભક્ત આશ્ચર્યચકિત થઈ ગયા કે શું વાત છે. પછી તો એ બંને ભક્તો ગાય લઈને જૂનાગઢ આવ્યા અને જૂનાગઢમાં આવી અને ગુણાતાનંદ સ્વામીને વાત કરી. ગુણાતાનંદ સ્વામી વાત સાંભળીને બહુ રાજી થઈ ગયા. અને પછી તો સંધ્યા આરતી પછી જ્યારે સભા થઈ ત્યારે સ્વામીએ જોરા ભગતને ઊભા કર્યા અને કીધું કે જોરા ભગત, જે બનેલી વાત હતી એ બધી તમે અત્યારે સભામાં કહો. એટલે જોરા ભગતે કીધું કે અમે ગાય લેવા ગયા હતા અને પછી આવી રીતે બધી બિના બની છે. અને વાત જ્યાં કરી એ ચારણની ચતુરાઈ ભરી કરી સ્વામીને વાત, જોખની આબરૂ જાળવજો તો જ રીજશે આપણો તાત. ગુણાતાન સ્વામી સભામાં બોલ્યા કે જો ભાઈ, આ ચારણે ગાયના કાનમાં કીધું હતું એને પણ એના જોખની આબરૂ હતી, લાજ હતી, એટલે એ વાત કરી. પણ આપણે તો આપણા બાપ અક્ષરધામના ધણી પુરુષોત્તમ નારાયણ છે, જો એમની લાજ રાખશું, એમની જોખમાં આબરૂ રહેશે આપણી. વાત પૂરી કરી સ્વામીએ એટલે ગુણાતાનંદ સ્વામીએ કીધું કે આપણે તો સ્વામિનારાયણની જોખના છીએ, આપણે જો એમના નિયમમાં રહેશું, એમના ધર્મ નિયમમાં રહેશું તો જ વાલા ભક્તો, ગુણાતાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાનના ધામમાં આપણને બેસવા મળશે. જો જોકની રીત ભૂલી ગયા તો ધામનો માર્ગ નહીં મળે. નાની એવી બાબતમાંથી પણ ગુણાતાનંદ સ્વામી અનેક નવી વાતો વાલા ભક્તો સમજાવે છે. ગુણાત સ્વામી કહે છે, આ સુરજ સરખી સહજાનંદી ગોદડીમાં ક્યાંય દાગ લાગવા દેશોમાં, જોખની લાગ જાશે. અને આવી રીતે વાત કરી સ્વામી એક સાખી બોલ્યા કે લાજે લુગડા પહેરીએ લાજે દીજે દાન, લાજ વિનાના માનવી એના લાંબા લાંબા કાન. સ્વામી આવી રીતે કહ્યું અને સ્વામી હવે સમજાવે છે કે ધર્મ કોણ પાળી શકે છે. ગુણાત્યાનંદ સ્વામી કહે છે કે બે પ્રકારના વ્યક્તિ ધર્મ પાળી શકે. એક તો જેને કંઈક લાજ શરમ હોય એ ધર્મ પાળે, અને બીજા જે સમજણવાળા વ્યક્તિ હોય, જે સમજવું હોય એ ધર્મ પાળી શકે છે. જે વ્યક્તિને કોઈ પ્રકારની લાજ શરમ ન હોય એ ક્યારેય ધર્મ નિયમમાં રહી ન શકે. અને જેને કંઈ સમજણ નથી, જે સમજુ વ્યક્તિ ન હોય એ પણ ધર્મ ન પાળે. માટે લાજ વિનાના માનવીને લંબકરણ જેવો કહેવાય. અને ગાય પણ એવી હતી કે ગમે ત્યારે ટાણે કટાણે દોવા દેતી હતી, અને એ બાઈની જોખની લાજ જાળવી રાખતી. ગુણાતન સ્વામીના ઉપદેશમાંથી વાલા ભક્તો આપણે પણ એ શીખીએ કે ભગવાન આપણને જે કાંઈ પણ ધર્મ મર્યાદા શિક્ષાપત્રીમાં કહી ગયા છે અથવા તો બીજા તીજા શાસ્ત્રોમાં જે ભગવાને આજ્ઞા કરી છે એ આજ્ઞા મુજબ આપણે આપણું જીવન જીવીએ ત્યારે ભગવાનનો આપણી ઉપર રાજીપો મળે છે અને આપણે અક્ષરધામમાં જઈ શકીએ છીએ. એક વખત જામનગર જિલ્લામાં દ્વારકા બાજુ તરઘડી દેવળિયા ગામ છે અને એ ગામમાં દરબાર વેરોજી રહેતા હતા. એ જુનાગઢ અવારનવાર ગુણાતાનંદ સ્વામી પાસે આવે અને ગુણાતાનંદ સ્વામીનો સમાગમ કરતા, રાધારમણ દેવના દર્શન કરતા અને સ્વામી પાસે બેસી અને ખૂબ વાતો સાંભળતા. સ્વામીએ ત્યાંના હરિભક્તોના બધા સમાચાર પણ પૂછે અને જ્યારે પૂછે ત્યારે વેરાવજીભાઈ એમ જ કહે કે સ્વામી ભગવાનની કૃપાથી બધા સુખ્યા છે. સ્વામીએ પૂછ્યું, તમારે એક વખત આવ્યા એટલે સ્વામીએ એમને પૂછ્યું કે કેમ આવવાનું થયું, ત્યારે વેરાજીએ કહ્યું કે આપના દર્શનની અને કથા વાર્તાની તાણ રહેતી હતી એટલે અમે આજે કથા વાર્તા સાંભળવા આવ્યા છીએ. અને ગુણાત્યાનંદ સ્વામીને તો કોઈ વ્યવહારમાંથી નિવૃત્તિ લઈને સમાગમ કરવા આવે ને તો સ્વામી બહુ રાજી થતા. જે કોઈ પણ નિવૃત્તિ લઈને સ્વામી પાસે આવે કે ભાઈ અમારે સમાગમ કરવો છે, સ્વામી બહુ રાજી થાય એની ઉપર. સ્વામી અવશ્ય કથા વાર્તા સંભળાવે. સ્વામીની વાતોમાં પણ એક સૂત્ર છે ને કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કરોડ કામ એટલે આ લોકના જે કાંઈ પણ વ્યવહારિક કામકાજ હોય. ગુણાતાનંદ સ્વામી એને મહત્વ દેતા નહોતા. પોતાનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થઈ જાય એ ગુણાતાનંદ સ્વામીના મનમાં વિશેષ હતું એટલે હરિભક્તોને નિરંતર વાતો કરતા હતા. જીવ કેમ એ ભગવાન ભજે, ભગવાન ભેગો થઈ જાય, ગુણાતાનંદ સ્વામીના હૈયામાં એ જ ઈચ્છા. એટલે વેરાજી ત્યાં થોડા દિવસ રોકાણા, સ્વામી પાસે બેસી કથા વાર્તા સાંભળી અંતરમાં ખૂબ રાજી થયા અને આજ્ઞા અને ઉપાસના જીવનમાં દ્રઢ થતા હતા. જે જે હરિભક્તો સ્વામી પાસે આવે, સ્વામીનો સમાગમ કરે અને એમના હૈયામાં ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઉપાસના, આ બે વાત જીવનમાં બહુ દ્રઢ થતી હતી. હાલમાં જૂનાગઢમાં જ્યાં સભામંડપની પાછળ દક્ષિણ બાજુએ જ્યાં વેદિકા પર ચરણારવિંદ એક પધરાવ્યા છે ત્યાં સ્વામીને સ્નાન કરવાની એક ચોકડી હતી અને વેરાજી સ્વામીની એક દિવસ રજા લેવા આવ્યા કે હવે અમારે ગામ જવું છે. અને એ જગ્યાએ જ્યાં અત્યારે ચરણારવિંદ છે સભામંડપની પાછળ, ત્યાં ગુણાતાનંદ સ્વામી બહિર્ભૂમિ જઈને હાથ ધોતા હતા, હરજીવન ભગત હાથ ધોડાવી રહ્યા હતા. એટલે એ વેરાજી રજા લેવા આવ્યા ત્યારે બે હાથ જોડી ગુણાતાનંદ સ્વામીને એક વાત કરે છે. એ ભગત વાત કરે છે કે સ્વામી, સંસારી જીવ અમે સૌ જાડી બુદ્ધિવાળા જાણજો, સર્વે સાધન આવી રહે કંઈ એવી વાત સમજાવજો. તમે ઘણી ઘણી વાતો કરી પણ એ જાજી વાતોમાંથી અમને કદાચ કાંઈ સમજાય, પકડાય નહીં, ઓછું મનાય કે સ્વીકારાય, માટે તમે ટૂંકમાં એવી વાત કરો કે અમને યાદ રહી જાય અને અમારું કામ થઈ જાય. અને સ્વામીએ એ વાત સાંભળી સ્વામી બહુ રાજી થયા અને સ્વામી મસ્તીમાં આવી ગયા. અને એ સમયે એક ધોતીભર ઉઘાડે ડીલે ઊભા થઈ હાથ ઊંચા કરી સ્વામી બોલ્યા છે, એ રાજી થઈ આવ્યા રંગમાં, એવું બોલી યા ગુણાતીત. રાજી થઈ આવ્યા રંગમાં, એવું બોલી યા ગુણાતીત. એ રાજી થઈ આવ્યા રંગમાં, એવું બોલી યા ગુણાતીત. વાત પણ મોટી ઘણી, મને એક જ વાત માં પ્રીત. વાત પણ મોટી ઘણી, છઈ વાતમાં સ્વામી કહે છે,
હે જી સ્વામી નારાયણ, જેવા કોઈ થયા નથી ને થાશે નહીં, હે સ્વામી નારાયણ, જેવા કોઈ થયા નથી ને થાશે નહીં, અક્ષરધામ ના મુક્ત પણ તેના જેવા સમર્થ નહી, સર્વોપરી ની ઉપાસના મહામંત્ર ની માળા કરો,
સર્વોપરી
મેલીને પડ તું તેની આજ્ઞાને ઉર ધરો, ગાંઠ પડે જેના ચિત્તમાં તેનું સરિયું સર્વે કામ, રાખે ભગવાન નો તેને મળે અક્ષરધામ, હજી ભરોસો રાખે ભગવાન નો તેને મળે અક્ષરધામ,
ભરોસો રાખે ભગવાન નો
ગુણાતાનંદ સ્વામી એ ઊભા ઊભા સવારના પોરમાં એ ભગત રજા લેવા આવ્યા અને સ્વામી મોજમાં આવી ગયા ને એટલી ટૂંકમાં વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વકારણના કારણ સર્વે અવતારોના અવતારી છે, તે જેવા કોઈ થયા નથી ને થશે પણ નહીં. ગુણાતાનંદ સ્વામી કહે છે, અક્ષરાદિક મુક્તો પણ તેમના દાસ થઈને વર્તે છે, એમની જેવી સામર્થ્ય કોઈનામાં નથી. અક્ષરધામના મુક્તો પણ દાસ થઈને વર્તે છે, આ સાર છે. આટલો સાર ગુણાત્યાનંદ સ્વામી એમને સમજાવ્યો અને પછી સ્વામી એમ કહે છે કે તમે સ્વામિનારાયણની સર્વોપરી ભાવે ઉપાસના કરજો. ગુણાત્યાનંદ સ્વામી આપણને સર્વેને આજ્ઞા કરે છે એવી રીતે જો આપણે મનમાં ધારીએ તો બહુ ટૂંકમાં આપણું આત્યંતિક કલ્યાણ થઈ જાય એવા આપણા આદિ ગુરુ આપણને આજ્ઞા કરે છે. ચાર પાંચ બાબત જ સ્વામીએ બતાવી. એક તો ભગવાનની સર્વોપરી ભાવે ઉપાસના કરવી, એ આપણે ગઈકાલે જાણી બધી વાત કે સર્વોપરી ભાવે કેવી રીતે ઉપાસના કરવી જોઈએ. બીજી બાબત, મહામંત્રની માળા ફેરવજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરજો. અને ત્રીજી બાબત છે કે ભગવાનની આજ્ઞાનું પાલન કરજો. આ ત્રણ બાબત બતાવી અને સ્વામી એમ કહે છે કે આમાં સર્વે શાસ્ત્રો અને સર્વ વાતોનો સાર આવી ગયો છે, આથી બારું બીજું કાંઈ નથી. એક ભગવાનની ઉપાસના કરવી, ભગવાનની આજ્ઞા પાળવી અને ભગવાનનું ભજન કરવું. ગુણાત્યાનંદ સ્વામીએ બહુ ટૂંકમાં એ દરબાર વેરાજીને વાત કરી અને વાત સાંભળી એ વેરાજી ધન્ય ધન્ય થઈ ગયા અને પછી એ તરગડી દેવળિયા જવા માટે રવાના થયા અને સ્વામીની કૃપાથી એ આખા ગામમાં સત્સંગના મૂળ મજબૂત થયા. કારણ કે ગુણાત્યાનંદ સ્વામી જે આવે એમની પાસે બસ આટલી જ વાત કરતા હતા, ભગવાનની આજ્ઞા પાળો અને ભગવાનની ઉપાસના કરો, ભગવાનનું ભજન કરો. આટલી જ વાત વાલા ભક્તો સંતો આપણને કહેતા હોય છે. સંતો આપણી પાસે બીજું કાંઈ મોટે ભાગે કરાવતા ન હોય. કેમેય કરીને જીવ ભગવાન ભજે, ભગવાનની આજ્ઞામાં રહી અને ભગવાનની ઉપાસના કરીને ભગવાનના ધામમાં પોગી જાય આટલું જ સંતોને કરાવવું છે. અને ગુણાતાન સ્વામી પણ એ જ અવારનવાર કહેતા હતા. પણ જેને જેને સ્વામીના વચનમાં વિશ્વાસ આવી જાય એનું કામ થઈ જતું હતું, અને જે જે સ્વામીના વચનમાં કદાચ ન રહી શકે તો એને ઘણીવાર દુઃખ પણ આવતું હતું. વિક્રમ સંવત 1914 સાલ, ગુણાતન સ્વામી જૂનાગઢમાં હતા અને વિપ્રમ મૂળજી સ્વામીના દર્શને આવ્યા હતા. સ્વામીએ સમાચાર બધા પૂછ્યા ત્યારે મૂળજીએ કહ્યું કે ઓણ સાલ મારા પુત્ર વાલજીના વિવાહ કરવાનો વિચાર લઉં કે ન લઉં એવું હૈયામાં થતું હતું, અને સ્વામીને રજૂઆત કરી. વાત સાંભળી સ્વામી એટલે સ્વામીએ થોડી વાર પછી વિચારી અને વિપ્રને કહે છે કે મૂળજી, ઓણ સાલ તારા પુત્ર વાલજીના વિવાહ કરવાનો વિચાર રહેવા દે, એક વર્ષ જાળવી જા, એક વર્ષ પછી તું કરજે. મૂળજી વિપ્રને સ્વામીના વચનમાં વિશ્વાસ, પણ એમના જે વેવાય હતા એમને એક સાથે બે દીકરીને પરણાવવાની હતી એટલે એ ખમવા તૈયાર નહીં. આવું થાય તમારે સંસારમાં ઘણીવાર, હામ હામે દેવાનું હોય અથવા તો બેને એક હારે પરણાવવાના હોય તો નાનાને જલ્દી લગ્ન થઈ જાય, મોટાને અથવા થોડુંક મોડું કરે, એટલે એમના વેવાય માનતા નહોતા કે મારે તો બંને દીકરીને એક હારે પરણાવવા છે એટલે આ જ સાલ લગ્ન કરવા પડશે. એટલે ન છૂટકે મૂળજીને લગ્ન કરવા લેવા પડ્યા. દુઃખ તો ઘણું હૈયામાં હતું કે સ્વામીની આજ્ઞા નથી, પણ હવે કરે શું. એટલે લગ્ન એ લીધા અને ત્યાર પછી જૂનાગઢ દર્શને આવ્યા ત્યારે ગુણાતાનંદ સ્વામીએ એમને ઠપકાના સુરમાં વાત કરી કે તમને ના પાડી હતી તોય કેમ લગ્ન લીધા. એટલે મૂળજી વિપ્રે હાથ જોડીને બધી વાત કરી કે સ્વામી, આવી વાત હતી, વેવાય માનતા નહોતા એટલે લગ્ન લેવા પડ્યા છે. સ્વામીએ કીધું, હશે, હવે ખ્યાલ રાખજો કે વાલજીને ક્યારેય સિંચોડામાં ન જવા દેતા. ગુણાત્યાનંદ સ્વામી આમાં સંકેત હવે કરે છે કે જો હવે આ બીજી આજ્ઞા નહીં પાળને તો તારે પસ્તાવવું પડશે, આટલું બોલ્યા, પણ ચોખ્ખું ન કર્યું કે શું થશે એમ. વાલજી પર ભવિષ્યમાં મોતની ઘાત આવવાની હતી એ વાત સ્વામીએ ન કરી, પણ ખાલી એટલી ચેતવણી આપી કે જો આ આજ્ઞા પણ નહીં પાળીશ ને તો તારે પસ્તાવવું પડશે. એટલે મૂળજી વિપ્ર સંમત થયા કે વાંધો નહીં, હવે તો તમે કહેશો એવી રીતે જ અમે કરશું. અને સમય જતા મૂળજી વિપ્રએ ખેતરે શેરડીનો વાઢ વાવ્યો હતો અને વાડીએ સિંચોડો, ત્યાં મૂળજીએ વાલજીને વાડીએ જવાની ના પાડી હતી, સખત મનાઈ હતી કે તમારે વાડીએ જવાનું જ નથી, ઘરમાં ઘરમાં રહેવાનું, અને એ વાત વાલજીને ગમી નહીં કે આ ઘરમાં ઘરમાં શું રહેવું, હ બહાર તો નીકળવું જોઈએ ને. એટલે એક દિવસ મૂળજી વિપ્રને બહાર ક્યાંક કામથી જવાનું થયું એટલે વાલજીને લાગ આવ્યો, એટલે 3-4 મિત્રોની સાથે એ સિંચોડે ગયો અને સિંચોડામાં શેરડી નાખવા ગયો ત્યાં હાથ લોખંડના સિંચોડામાં આવી ગયો અંદર શેરડીને હારવાર, અને હાથ ચોથા જેવો થઈ ગયો. હા, સારવાર કરી પણ કાંઈ થયું નહીં, છેવટે વાલજીએ દેહ છોડી દીધો. આ આજ્ઞા લોપવાથી વાલજીનો જીવ જતો રહ્યો. સ્વામીના વચનમાં જો રહ્યા હોત અને એ પ્રમાણે જો રહ્યા હોત ને તો આજે ઘાત હતી મોતની એ ટળી જાત. નિષ્કુળાનંદ સ્વામીએ વચનવિધિમાં કહ્યું છે, મોટપ માનવી કેમ મળે, વાઢી કાઢે વચનના મૂળ, સુખ થવાનું સાનું રહ્યું, સામું થયું સામું 100 ગણું સૂળ. સુખ ક્યાંથી થાય, જો ભગવાનના વચન સંતના વચનને જીવનમાંથી કાઢી નાખીએ તો સુખ તો ક્યાંય દૂર રહ્યું, ઉલટાનું દુઃખ આવીને ઊભો રહી જીવનમાં. માટે વાલા ભક્તો, જીવનમાં સુખી થવું હોય ને તો આ બેઝિક રિક્વાયરમેન્ટ છે, મિનિમમ વાત છે. બસ ભગવાનની આજ્ઞા ને સંતની આજ્ઞા પ્રમાણે રહેવું તો સુખ આવે, બાકી દુઃખ ક્યારે આવે, કઈ રીતે આવે, કાંઈ નક્કી નહીં. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરિતણી, એ પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી. કંઈક આ લોકની ઈચ્છા, આ લોકની કંઈક કામના, આ લોકના કંઈક પદાર્થ મેળવવા માટે આપણે જો ભગવાનની આજ્ઞા લોપશું તો પછી મધ સુખ, જે ભગવાનના ધામનું સુખ આપણે મેળવવાનું બાકી છે, એ ક્યાંથી મળશે? માટે જો ભગવાનના ધામમાં જવું હોય, ભગવાનને રાજી કરવા હોય, તો વાલો ભક્તો ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખી અને આપણે એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. આ ગુણાત્યાનંદ સ્વામી ઘણીવાર હરિભક્તોને ટોકતા, ઘણીવાર ગુણાત્યાનંદ સ્વામી ચેતવણી આપતા હતા, અને જે સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી એ પ્રમાણે જીવન જીવતા એમને દુઃખ ક્યારેય આવતું નહીં. પણ હૈયામાં વિશ્વાસ જોઈ, વિશ્વાસ હોય તો બધું જ કામ થાય છે. અને વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ એમ કહ્યું છે કે મોટા પુરુષને જેવો જાણે એવો પોતે થાય. મોટા પુરુષને આપણે જો નિર્દોષ જાણીએ ને, અને કદાચ આપણને આપણામાં કંઈક દોષ હોય, આપણે કંઈક દોષો કે સ્વભાવોથી હેરાન થતા હશું, તો મોટા પુરુષોને જો નિર્દોષ માનશું, સર્વ દોષથી રહિત માનશું, તો આપણે પણ વાલા ભક્તો નિર્દોષ બની જશું. અને જો મોટા પુરુષોમાં કંઈક દોષ દેખશું આપણે, તો વાલા ભક્તો મહારાજ એમ કહે છે કે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. એવો જ એક પ્રસંગ છે, જૂનાગઢમાં ગુણાત્યાનંદ સ્વામી હતા અને ચકુભાઈ નાગર બ્રાહ્મણ, એ બ્રાહ્મણ પ્રેમાનંદ સ્વામી પાસે ગાવણું શીખેલા હતા અને ગુણાત્યાનંદ સ્વામી સાથે અપાર હેત હતું. હતા બ્રાહ્મણ પણ સત્સંગી હોવા છતાંય એ રસાસ્વાદી બહુ હતા. થાય આવું, સત્સંગી હારા થઈ જઈ કદાચ, પણ આ સ્વાદ છે ને બહુ કઠણ છે ટાળવો. આમાંથી ઘણા ને એમ હૈયામાં થતું હશે, આમાં પ્રસંગ આવશે ને એવું થતું જ હોય ઘરે તમારે કોકને કોકને. એટલે એ શું કરે, એ જમવા બેસે ને ત્યારે ઘરના સભ્યો સાથે બહુ એમના ઘરના સભ્યોના શ્વાસ ઊંચા થઈ જાય કે ભાઈ આ શું કરશે, કાંઈ નક્કી નહીં, હું માંગે ગમે કદાચ કંઈક મીઠું ઓછું હોય તો એ ઝઘડો કરે, ખીજાય, બીજું ત્રીજું માંગ્યા કરે, કાંઈક જો ટાઈમે ન પીરસાણું હોય તો બહુ ખીજાઈ જાય. અને જ્યારે કથામાં વિષય ખંડનની વાત આવે ત્યારે ચકુભાઈ પોતાને રસાસ્વાદ પરેશાન કરે છે એમ સમજતા હતા, એ ખ્યાલ હતો, બહુ સારા સત્સંગી હતા, પણ તેમ છતાંય છૂટવા માટે પ્રયાસ કરતા હતા. એટલે એક સમયે દરરોજની જેમ ગુણાત્યાનંદ સ્વામીના દર્શને આવ્યા અને સંતોની ધર્મશાળામાં સ્વામીને ન જોયા, એટલે કોઈકને પૂછ્યું કે સ્વામી ક્યાં છે, ત્યારે ગુણાત્યાનંદ સ્વામી એ ભંડારમાં શિરામણ કરવા ગયા છે એવી વાત એમને ખબર પડી. આમ તો જોવે તો મોટા ભાગે સંતો એક જ વાર જમતા હતા, એક જ ટાઈમ જમવાનો નિયમ, પણ કંઈક કારખાના કના કામ ચાલે અથવા તો ઘાસ વાઢવા જાય, લાકડા કે વાંસ કાપવા જાય, અથવા તો ખાખરાના પાન લેવા જતા હોય, એવી કંઈક પરિશ્રમવાળી કંઈક પ્રવૃત્તિ હોય ને, ત્યારે સ્વામીએ એ નિયમમાંથી મુક્તિ આપેલી કે કોઈક એવી પરિશ્રમવાળી પ્રવૃત્તિ કરતા હોય તો તે બે ટાઈમ જમે તો વાંધો નહીં. અને તેમ છતાંય નાના સંતોને કોઈક સંકોચ ન રહી એટલે સ્વયં ગુણાત્યાનંદ સ્વામી પણ ભંડારમાં જઈને શિરામણ માટે જાતા. અને સાંજના વધેલા રોટલા એને શેકીને કડકડિયા બનાવવામાં આવે અને એ ખૂરમાં અને છાશ એ આખું ચોળી ભૂકો કરી અને એમાં છાશ નાખવામાં આવે, એ શિરામણમાં જમે. એટલે એ ચકુભાઈને મનમાં એમ થયું કે લાવો સ્વામી ઠાકોર જમાડવા ગયા છે એટલે હું દર્શન કરવા જાઉં. દર્શન કરવાનું મન થયું પણ સાથે સાથે એવા સંકલ્પ ચાલુ થયા કે સ્વામી તો ભાત ભાતના ભોજન જમતા હશે ને, આ જૂનાગઢ મંદિરના મહંત કહેવાય, હે એમને તો કેવું સારું સારું જમવાનું હશે, લાડવા હશે ને કંઈક કંઈક હશે. આવા સંકલ્પ મનમાં ચાલુ અને સ્વામીના દર્શને ગયા એટલે એ પથ્થરમાં રોટલો એ પડવાનો અવાજ આવ્યો અને ચકુભાઈને એમ નક્કી થઈ ગયું કે પાકા લાડુ જમતા હશે. અને એમાં છાશ પીરસાણી એટલે એમ થયું કે સરસ મજાનું દૂધ છે, પણ એ છાશ પીરસાણી એટલે ખાટી ગંધ આવી અને એમાં એ સ્વામીએ થોડું મીઠું મંગાવ્યું અને સ્વામીએ એ જમતા એટલે ચકુભાઈના મનમાં આશ્ચર્ય થયું અને સ્વામીનો ગુણ આવ્યો એટલે પોતાના રસાસ્વાદ્યા જે સ્વભાવ હતો તેની ઉપર બળતરા થઈ કે આવડા મોટા મંદિરના મહંત થઈને પણ જો આવું સાદું ભોજન જમે છે તો હું તો સ્વાદ હજુ કરું છું, કાંઈ એટલી કાંઈ મોટાઈ મારામાં છે નહીં, અને પશ્ચાતાપ અંતરમાં થવા લાગ્યો. ચકુભાઈ દૂરથી પગે લાગી અને શિરામણની પ્રસાદી માંગતા હતા કે થોડી પ્રસાદી સ્વામી અમને આપો, ત્યારે સ્વામીએ હસીને કીધું કે તમારા જેવા સ્વાદ્યા નાગર બ્રાહ્મણને આ પ્રસાદી ચાલે નહીં. એટલે સ્વામીના વેણથી ભારો ભાર એ વિપ્રને પસ્તાવો થયો એટલે રસાસ્વાદ ઉડી ગયો. આટલી જ વાતમાં બાકી એ દોષ ટાળવા એ સ્વભાવ ટાળવા માટે કેટલા વર્ષો વયા જાય કાંઈ નક્કી નહીં હો, પણ સંતના ગુણ જો લઈ તો આપણા સ્વાદવાલા ભક્તો અથવા તો જે કાંઈ પણ દોષ આપણને પીડતા હોય એ તરત ટળી જાય, કાંઈ વાર ન લાગે. એટલે સ્વાદ ટળી ગયો અને ઘરે આવી જ્યારે જમવા બેઠા ત્યારે પત્નીએ પીરસ્યું અને એમના પત્નીને મનમાં બીક લાગે કે હમણાં વઢશે, હમણાં કંઈક ઝઘડો કરશે, પણ ચકુભાઈ આજે કાંઈ બોલ્યા નહીં. અને પત્નીને આશ્ચર્ય થયું કે આજ કેમ કાંઈ બોલ્યા નહીં, બાકી રોજ કાંઈક ને કાંઈક હોય કે મીઠું ઓછું છે, આ નથી બરાબર, ઓલું નથી બરાબર, અને એમ કરીને ઝઘડો કરે, પણ આજે કાંઈ બોલ્યા નથી. એટલે એમના પત્નીને આશ્ચર્ય થયું અને એમ કરતાં કરતાં ચાર પાંચ દિવસ વીતી ગયા અને પાંચ દિવસ કાંઈ બોલ્યા નહીં અને પછી રહેવાનું નહીં. અને ત્યાર પછી એમના પત્નીએ પૂછ્યું કે ચાર પાંચ દિવસથી તમે કાંઈ બોલ્યા નથી, એનું કારણ શું, બાકી બોલ્યા વિના ન રહી. એટલે ચકુભાઈએ વાત કરી બધી કે સ્વામીના દર્શન કરવા ગયો હતો અને સ્વામી આવી રીતે શિરામણ કરતા હતા, સ્વામીનો ગુણ લીધો એટલે ત્યારથી મારો એ સ્વભાવ ટળી ગયો છે, અને મોટા પુરુષને વિશે ગુણબુદ્ધિનું પરિણામ શું આવ્યું એ ચકુભાઈ એમના પત્નીને બધી વાત કરી. અંતરમાંથી એ દોષ જતો રહ્યો. આપણે હૈયામાં તપાસ કરીએ કદાચ આપણને કેટલાય દોષો પીડતા હશે, પણ એને બીજા ત્રીજા પ્રયત્નથી જો આપણે ટાળવાનો પ્રયત્ન કરશું સાધનોથી તો કદાચ ટળે ન ટળે એને કાંઈ નક્કી નહીં, પણ જો આપણે સંતોમાં ગુણ રાખીએ, ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીએ, નિર્દોષ સમજીએ સંતને, તો વાલા ભક્તો આપણે પણ નિર્દોષ થઈ જઈએ, વાર ન લાગે. શ્રીજી મહારાજ સંતના પણ મહિમા ખુદ સ્વયં પોતે મુખથી ઘણી વાર કહેતા હતા. કેટલાય વચનામૃતમાં પણ મહારાજે વાત કરી છે, કેટલાય ચરિત્રો પણ મહારાજે એવા કર્યા છે કે સંતનો મહિમા ભગવાનને હતો કેટલો એ આપણને ખ્યાલ આવે. માટે વાલા ભક્તો, સંતની પ્રાપ્તિ જ્યારે આપ મને તમને થઈ છે ત્યારે આપણે પણ નિર્દોષ બુદ્ધિ રાખીએ સંતમાં. ગમે વચન કહેતા હોય, ગમે ક્રિયાઓ કરતા હોય, પણ નિર્દોષ દ્રષ્ટિ જો આપણામાં હશે તો આપણા દોષ ક્યારે ટળી જશે આપણને ખબર નહીં પડે, આપણે પણ નિર્દોષ થઈ જશું. આવી રીતે સદગુરુ ગુણાતાનંદ સ્વામીના પ્રસંગમાં આવેલા અનેક હરિભક્તો નિર્દોષ થઈ જતા, નિર્વાસનિક થઈ જતા અને ભગવાનના ધામમાં પોગી જતા, એમાં બિલકુલ વાર નહોતી લાગતી. એક પ્રસંગ બીજો એવો છે કે સંતનો મહિમા, સાચા સંતનો મહિમા કેટલો છે એ વાલા ભક્તો આપણને આ પ્રસંગમાંથી જણાઈ આવે છે. વડતાલની છાવણી જ્યારે રઘુવીરજી મહારાજે કરાવી હતી અને છાવણી જ્યારે પૂરી થઈ ત્યારે જૂનાગઢના દિવાન હરિદાસજી અને કેટલાક નાગર બ્રાહ્મણો કાશીની યાત્રા કરવા માટે જઈ રહ્યા હતા અને એ નાગર બ્રાહ્મણો બધા સ્વામીના આશીર્વાદ લેવા માટે મંદિરે આવ્યા. દિવાનજી હરિદાસજી આવ્યા સ્વામીને મળવા, નાગર બ્રાહ્મણ સાથે ઘણા કાશીની યાત્રાએ નીકળવા, સ્વામીના આશીર્વાદ લેવા માટે આવ્યા અને સ્વામીને એમ થયું કે 68 તીરથ જેમના ચરણમાં હોય એવા સંત સામે બેઠા છે, પણ જીવને સમજાતા વાર લાગે છે. ઘણીવાર એમ થાય, પ્રગટ હોય ને ત્યારે મહિમા સમજાતો નથી, બાકી આપણી સામે બેઠા હોય, આપણી સમીપમાં કોઈ એવા એકાંતિક હરિભગત બેઠા હોય કે અખંડ ભગવાનની સાથે રમતા હોય, ભગવાનનું સુખ માણતા હોય, પણ પ્રગટ છે એટલે મનુષ્યાકૃતિના કારણે આપણને મહિમા રહેતો નથી. દિવાનજીએ વિવેકથી સ્વામીને કહ્યું. દિવાનજી સ્વામીને કહે છે કે જે જોઈએ તે અમ પાસે સ્વામી તમે મંગાવજો, સ્ત્રીધનના ત્યાગી બે સાધુ સારા લઈ આવજો. બસ આટલી વાત ગુણાતાન સ્વામીએ કરી. એ દિવાનજીએ કીધું કે સ્વામી અમે યાત્રાએ જઈએ છીએ, તે યાત્રામાંથી તમારી માટે કંઈ લાવવું છે, અમે પાછા વળીએ ત્યારે તમે જે કહો એ અમે લેતા આવીએ. ત્યારે સ્વામીએ કહ્યું, દિવાનજી તમે યાત્રાએ જાઓ, ત્યાં અનેક સાધુ હશે, કેટલાય સંતોને હશે, પણ એ બધા સંતોમાંથી તમે બે સારા સાધુ લેતા આવો. કેવા સાધુ? સ્ત્રી અને ધનના ત્યાગી. આવા બે સારા સંત લેતા આવો. અને પછી એ બધા યાત્રાએ ગયા અને દિવાનજી યાત્રામાં બધે જોવે છે, અનેક સાધુ એમને દેખાય છે. કોઈક સાધુ કથા વાર્તા બહુ સારી કરે, કોઈક યોગ સાધે, કોઈક તપ કરતા હોય, કોઈક ભજન કરતા હોય, પણ ક્યાંય એમને સ્ત્રી ધનના સાચા ત્યાગી સંત મળે નહીં. આખી યાત્રામાં એમણે જોયું કે સ્ત્રી ધનના ત્યાગી કોઈ સંત એમને મળ્યા નહીં. એટલે પાછા જ્યારે યાત્રા કરીને સ્વામી પાસે આવ્યા અને સ્વામીએ કીધું કે અમારું સપેત્રોનું શું થયું, અમે જે તમારી પાસે મંગાવ્યું એ લાવ્યા? અને ત્યારે દિવાનજી એમ કહે છે કે સ્ત્રી અને ધનના ત્યાગી સાધુ જે હૃદયથી જેને ત્યાગ કર્યો છે એ મને ક્યાંય દેખાણા નહીં, એ તો અહીંયા છે. બીજે ઘણી જગ્યાએ જોયું પણ ક્યાંય એવા સંતના દર્શન થયા નહીં. વાલા ભક્તો, એવા સાધુનો મહિમા શાસ્ત્રોમાં લખાયો છે. એવો કદાચ ઉપરથી તો આપણને એમ થાય કે આ કેટલું તપ કરે છે ને કેટલું બધું ત્યાગ રાખે છે, પણ ઉપલો ત્યાગ કદાચ રાખતા હોય પણ અંતરથી સ્ત્રી અને ધનનો ત્યાગ નહીં હોય તો એ કોઈ સાચા સંત ન ગણાય. શાસ્ત્રોમાં પણ લખ્યું છે, કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેષુ વિરક્તો યો દ્વિભુજો પરમેશ્વર. સ્ત્રી અને સુવર્ણના દોરડાથી સમસ્ત જગત બંધાયેલું છે. તમે નજર કરશો ને આખું એ જગત આ બેથી બંધાયેલું છે, અને બંનેથી જે વિરક્ત એ બે હાથને બે ચરણ વાળો ભગવાન છે. આ સ્ત્રી અને ધન આ બેનો જે ત્યાગ રાખે છે ને એ જ સાચા સંત છે. સંતનો કેટલો મહિમા વાલા ભક્તો આવે છે. અનેક શાસ્ત્રોમાં સંતનો મહિમા કયો છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ 64 પદીમાં લખ્યું છે, જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસ્યા તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ અને મોહ ગયા એવા શત્રુ તણુ ટળ્યું સાલ, લાલ જે આવી રહ્યા તેણે સંત થયા છે નિહાલ, પૂરણ કામ થયા. એવા સંત જે હોય સંસાર શોધીને સેવી લીજીએ, કહે નિષ્કુળાન નિર્ધાર તે લાભ તો લીજીએ. આવા સંતને ખોળી ખોળીને સંસારમાંથી આપણે એમને સેવવાના છે. આવા સંત જ્યારે આપણને મળી ગયા છે ત્યારે આપણે ખોળવાની હવે બિલકુલ ચિંતા નથી, બસ આપણે એમનો જેટલો બને એટલો લાભ લેવાનો છે. સાચા સંતની પ્રાપ્તિ થવી એ અતિશય દુર્લભ છે, અને ભગવાનની કૃપા કંઈક આપણી ઉપર હશે ત્યારે આપણને એવા સંતના દર્શન અત્યારે થાય છે. માટે વાલા ભક્તો, આવા સંતોના દર્શન કરીએ તો એમાં પણ આપણું કામ થઈ જાય, એમની આજ્ઞામાં રહીએ, એમના વચનમાં રહીએ તો બહુ ટૂંકમાં આપણું કામ પતી જાય છે. ગુણાત્યાનંદ સ્વામીના જીવન પ્રસંગોમાંથી આપણને ખ્યાલ આવે કે ગુણાત્યાનંદ સ્વામીના જીવનમાં ભગવાન ભજવા અને જીવને ભગવાન ભેળા કરવા એ સિવાય બીજું કાંઈ એમને લક્ષ્ય નહોતો. પણ તેમ છતાંય સ્વામી સાથે રહેલા કદાચ એ સંત હોય કે હરિભક્ત હોય, પણ જો મહિમા નહોતો તો સ્વામીના વચનમાં પણ વિશ્વાસ નહોતો આવતો ને એમની આજ્ઞામાં નહોતા રહેતા. ઘણીવાર એમ થાય હારે રહેતા હોય અને એના કારણે મહિમા આપણને સમજાતો ન હોય. પંચાળાનમાં ચારણ જ્ઞાતિના ખીમા ટાલિયા નામના હરિભગત સમય જતા તે પોતાના પુત્ર પરિવાર સાથે આણેશના નેસમાં રહેવા ગયા હતા અને તેઓ ઘણી ભેંસો રાખી હતી. ત્યાં ઘી દૂધનો કોઈ પાર નહોતો અને રાધારમણ દેવનો ધર્માદો ખૂબ સારી રીતે કાઢતા હતા. ગુણાત્યાનંદ સ્વામી એમના ઉપર ખૂબ રાજી હતા અને સ્વામી સ્વયં ઘી એકઠું કરવા માટે એ નેસડાઓમાં જાતા અને સ્વામી જુનાગઢથી નીકળી જાળીએ પધારતા અને સ્વામીને પધારેલા જોઈ ખીમો ચારણ અને પરિવાર ખૂબ રાજી થતા. સ્વામીના સમાગમથી મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ હતી અને અન્નકૂટનો સમયો નજીક આવ્યો એક વખત અને એ સમયે ગુણાત્યાનંદ સ્વામીએ બે સાધુને આણેશના નેસમાં જવા માટે કહ્યું કે તમે જાઓ. બે સાધુ સ્વભાવના થોડા જાડા અને મનનું ધૈર્ય કરે એવો થોડો સ્વભાવ હતો એટલે એ બંને સંતોએ ગુણાત્યાનંદ સ્વામીને કીધું કે અમારા શરીર માંદા છે, એ અમારે આ બેને કેવી રીતે અમે ત્યાં જઈ, શરીરમાં મંદવાડ છે, અમે થોડા મોટી ઉંમરના એટલે બરાબર ચાલી ના શકીએ. આવી રીતે ગુણાત્યાનંદ સ્વામીને વાત કરી. વચનમાં વિશ્વાસ ન આવ્યો, માની ન શક્યા સ્વામીની આજ્ઞા. એટલે સ્વામીને આ બેની અજ્ઞાનતા ઉપર દયા આવી, પણ સ્વામી કાંઈ બોલ્યા નહીં. માંદા નહોતા પણ તેમ છતાં એ વાત કરી. એટલે પછી ગુણાત્યાનંદ સ્વામીએ હરિપ્રસાદ દાસજી સ્વામી અને વામન પ્રસાદ દાસજી સ્વામી આ બંનેને ઘી લેવા ખીમા ભગતને ત્યાં મોકલા. બંને સંતો અત્યંત રાજી થઈ અને હરખથી એ ઘી લેવા ગયા. સ્વામીનો રાજીપો ખૂબ મેળવ્યો અને સમય જતાં એક વખત મૂળીમાં વસંત પંચમીનો સમયો નજીક આવ્યો અને પેલા બે સંતોએ જે ના પાડી હતી ને કે અમારા શરીર માંદા છે, એ બહાનું જે કાઢ્યું હતું, એ બંને સંતોના મનમાં એમ થયું કે હાલો મૂળી જાય વસંત પંચમીના સમયામાં, પણ બે જણા સ્વામીની પાસે રજા લેવા આવે, રજા લેવા કાંઈ જાય નહીં. અને બંને સંતો સ્વામી પાસે આવ્યા અને આ સાધુની આગળની વાત સંભાળીને સ્વામીએ મનોમન સ્વામીને હસવું આવ્યું કે થોડા ટાઈમ પહેલાં અહીંયા ખાલી જવાનું કીધું હતું, નજીક જ હતું, બહુ દૂર નહોતું, પણ તેમ છતાંય ત્યારે સંતોએ ના પાડીને અત્યારે ઠેઠ મૂળી જવા તૈયાર થયા. સ્વામીએ કીધું તમારું શરીર તો માંદું છે ને કેમ જવાશે? ત્યારે પેલા સાધુ બોલ્યા કે સ્વામી એ તો ધીરે ધીરે ચાલ્યા જશું, કાંઈ વાંધો નહીં આવે, તમે અમને રજા આપો. આવી રીતે વાલા ભક્તો, ઘણા જીવ મોટા સંતોની ભેળા રહેતા હોય પરંતુ સત્પુરુષોની રૂચિ સમજી ન શકતા હોય. ભેળા રહેવું એ બહુ મોટી વાત છે, ના નહીં. ભગવાનની કૃપા હોય, કોઈક સંતની કૃપા હોય ત્યારે આપણને સાચા સંતની ભેળા રહેવા મળે છે. પણ ત્યાર પછીનો બીજો સ્ટેપ એ છે કે એમની રુચિ આપણે સમજવી. આપણને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ હોય, જે સંતો મેળ્યા હોય, એમને શું રુચિ છે, એમને શું ગમે છે, એ જ્યારે આપણને સમજાય ને ત્યારે વાલા ભક્તો આપણું કામ બહુ સરળતાથી થાય, ત્યારે આપણને બહુ જલ્દી ટૂંકમાં ભગવાનનો અને સંતનો રાજીપો મળે છે. સંતની પ્રાપ્તિ થવી એ બહુ સારી વાત, પણ એથી શ્રેષ્ઠ વાત એ છે સત્પુરુષોની રુચિ સમજી શકીએ આપણે. આપણે રોજ ભગવાનને પ્રાર્થના કરવી કે તમે જે સત્પુરુષો અમને આપ્યા હોય, જે સંતોના યોગમાં રાખ્યા છે, એમની રુચિ શું છે, એમની રુચિમાં અમે ભળીએ. પણ થાય એવું ઘણી વાર, સાથે રહી પણ રુચિ ન સમજી શકીએ તો કરોળિયાના ઝાડા જેવી મનની ધારણાઓમાં એ ઝાડામાં ઘૂંચવાઈ જાય. આપણું મન કાંઈક બીજા સંકલ્પ કરે અને સંતોની રુચિમાં આપણે જો ન ભળીએ તો આપણે પછી આપણા મનના સંકલ્પોમાં એવા ગૂંચવાઈ જાય કે એમાંથી બહાર આપણે નીકળી જ ન શકીએ, બહુ વાર લાગે. માટે સ્વામીના આ પ્રસંગમાંથી આપણે એ વાતને જીવનમાં દ્રઢ કરીએ કે આપણે સંતની રુચિમાં ભળતા શીખી. બહુ નાના નાના પ્રસંગો છે, હવે બહુ કાંઈ જાજા પ્રસંગો છે નહીં. ત્રણ દિવસમાં લગભગ મોટે ભાગે ગુણાતાન સ્વામીના હવે છેલ્લા જે ગોંડલના પ્રસંગો આવશે અને છેલ્લે ગુણાતાન સ્વામીએ ગોંડલમાં અક્ષરધામમાં સિધાવ્યા છે એ પ્રસંગો બહુ ટૂંકા ટૂંકા છેલ્લા છે. પણ આ બધા જ પ્રસંગોમાંથી જે સાર છે, જે અર્ક છે આપણે લેવાનો છે, જીવનમાં ઉતારવાનો છે, એ બહુ સમજવાની વાત છે. ગુણાતાનંદ સ્વામી જૂનાગઢમાં રહી અને ખૂબ બધા જ હરિભક્તોનો સમાસ કરાવતા હતા. આપણને સર્વેને ખબર છે એવી રીતે ગુણાતાનંદ સ્વામીએ બિહારી લાલજી મહારાજને વર્તમાન ધરાવ્યા હતા. એ વાત ટૂંકમાં અહીંયા સ્વામીએ લખી છે કે બિહારી લાલજી મહારાજનો જન્મ સંવત 1908 ચૈત્રવદી અમાસને દિવસે થયો હતો. બુમોલી ગામમાં એમનો જન્મ થયો હતો અને એમના પિતા કૃષ્ણપ્રસાદજી સંવત 1915માં કૃષ્ણપ્રસાદજી મહારાજ બાળ લાલજીને લઈને વડતાલ પધાર્યા હતા અને સ્વામી પણ ત્યાં ચૈત્ર સુધી નવમીમાં એ ચૈત્રી સમયો કરવા માટે વડતાલ પધાર્યા હતા. અને કૃષ્ણપ્રસાદજી મહારાજ અને તેમના પત્નીને એમ થયું કે સ્વામી જેવા સમર્થ સંત પુરુષ જો આમને કંઠી બાંધીને આશીર્વાદ આપે તો બહુ સારું થાય. એટલે તેમના હજુરી સેવક પુરબિયા વિશ્રામ બાલલાલજીને લઈને સ્વામી પાસે આવ્યા અને સ્વામીએ ઊભા થઈ સ્વાગત કર્યું. મહારાજશ્રીએ વિનંતી કરી સ્વામીએ કે આપ આ લાલજીને વર્તમાન ધરાવો. એટલે સ્વામી રાજી થઈ અને વર્તમાન ધરાવ્યા અને સ્વામીએ આશીર્વાદ આપ્યા કે આ મોટા થઈને મહાન આચાર્ય થશે. વિહારી લાલજી મહારાજે પણ લખ્યું છે કે અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી એણે આપ્યા વર્તમાન, પોતે પાળીને પછી પડાવે, જનને દે છે ઘણું જ્ઞાન. આવું વિહારી લાલજી મહારાજે પોતે શાસ્ત્રોમાં લખેલું છે. હરિલીલામૃતમાં પણ જ્યારે પ્રથમ બધા સંતોની જ્યારે વંદના કરી છે ત્યારે બિહારી લાલજી મહારાજે એમાં લખ્યું છે કે મને સત્સંગીના નિયમ શુભ આપી સુખી કર્યો, દયા આણી વાણી વધી શુભ વળી સંશય હર્યો, કર્યો એવો જેવો વૃષકુળ પતિને મનગમું, ગુણાતીતા નંદ સકળ ગુણકંદ નમુ નમુ. આવી રીતે બિહારી લાલજી મહારાજે પણ એ હરિલીલામૃત ગ્રંથમાં એ વાત કરી છે કે અમને ગુણાતાનંદ સ્વામીએ કંઠી પહેરાવી છે, અમને ગુણાતાનંદ સ્વામીના વર્તમાન ધરાવ્યા છે અને સ્વામીના આશીર્વાદ ફેળા વિહારી લાલજી મહારાજ મહાન વિદ્વાન થયા અને ધર્મ મર્યાદાનું દ્રઢતાથી એ પાલન કરનારા હતા અને સાધુઓ સાથે ખૂબ હેતવાળા હતા. અવારનવાર છાવણી કરતા અને દિવસો સુધી જ્ઞાન વાર્તા થતી. વિહારી લાલજી મહારાજે પ્રસાદીની વસ્તુ જાળવા મંદિરનીથી દક્ષિણાદી કોરે દિવ્ય અને ભવ્ય અક્ષરભુવન બંધાયેલું છે, જેના અત્યારે પણ આપણે દર્શન કરીએ છીએ, જેમાં પ્રસાદીની વસ્તુઓ બધી મૂકેલી છે. મહારાજશ્રીએ ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ કવિ અને ભગવાન સ્વામિનારાયણના અનુયાયી દલપતરામ પાસે હરિલીલામૃત જેવા અનુપમ ગ્રંથની પણ રચના કરી છે. એક સંતના આશીર્વાદ જો મળી જાય તો કેટલા કામ થઈ જાય છે વાલો ભક્તો. આવા અનેક પ્રસંગોથી આપણને ખ્યાલ આવે કે સ્વામી જેની જેની ઉપર રાજી થતા, જેને જેને અંતરના આશીર્વાદ આપતા, એ બધાનું કામ ટૂંકમાં થઈ જતું હતું. સ્વામીની વાણી અને વર્તનથી પરોક્ષના સંતો અને મહંતો પણ આકર્ષાયા હતા. કહેવાય છે સૌરાષ્ટ્રની કોઈ સુપ્રસિદ્ધ જગ્યાના મહંત સ્વામીને મળવા જૂનાગઢ આવેલા, અને એ મહંત ભારે રેશમી અને વસ્ત્રો પહેરેલ, સ્ફટિક મણી માણેક મોતીની માળાઓ હતી, એ હાથમાં સોનાના કડા હતા, અને સવારનો સમય હતો, અને ત્રણેતરના મહંત જ્યાં પધાર્યા, અને સ્વામી દરરોજના ક્રમ પ્રમાણે એ ચોક વાળી રહ્યા હતા. મહંતે સ્વામીને પ્રશ્ન કર્યો કે અહીંના મહંત કોણ છે, અમારે એને મળવું છે, માટે તમે કયો અમે એમની પાસે જઈ. મહંતે આવા મોટા મંદિરના મહંત વિશે ઠાઠમાઠની કલ્પના કરી હતી. આ મંદિર જોયું, બહુ વિશાળ મંદિર હતું, એટલે સહેજે સહેજે એમનો પહેરવેશ બધો એવો હતો, ઠાઠમાઠથી એ રહેતા હતા, એટલે સ્વાભાવિક રીતે એમના હૈયામાં પણ એવા જ સંકલ્પ થાય કે આવડા મોટા મંદિરના મહંત છે કેવા હશે. પણ એમને ખ્યાલ નહોતો કે આ સંપ્રદાયની રીતભાત તો આખી નોખી છે. એટલે ગુણાત્માનંદ સ્વામીએ શું કીધું કે જાઓ પેલા સભામંડપમાં જે થાંભલો છે એમની પાસે જઈને બેસો, એ મંદિરના મહંત થોડી વારમાં ત્યાં આવશે. ત્યારે કાંઈ સ્પષ્ટતા ન કરી, કાંઈ વાત ન કરી. એટલે તરણેતરના મહંત ત્યાં બેઠા, અને સ્વામીજીએ પછી સાવરણો એક બાજુ મૂકી, હાથ પગ ધોયા, અને થાંભલા પાસે આવીને એ બેઠક પર વિરાજમાન થયા. અને આવીને જ્યાં એ બેઠા, અને પેલા મહંત તો આભા બની ગયા. સ્વામીના વસ્ત્રો તો સાવ સાદા, અને મહંતના તો ભારે વસ્ત્રોને આભૂષણો ઝાંખા પડી ગયા એની સામે. ઓ, કારણ કે જે વાળતા હતા ફળિયું એ જ મહંત હોય એવી કલ્પના તો એને હતી જ નહીં, અને એ જ ગાદી ઉપર આવીને બેઠા. પેલા મહંતના મનમાં આશ્ચર્ય થયું કે આ શું હું જોઉં છું, જે વાળતા હતા એ મહંત. ત્યારે એમણે પૂછ્યું કે આપને ત્યાં ચેલા કે નોકર ચાકર નથી, આવો પ્રશ્ન કર્યો, તમારે શું કામ વાળવાની જરૂર છે? ત્યારે સ્વામી બોલ્યા, અમારે ત્યાં ચેલાઓનો પાર નથી, પણ સ્વામિનારાયણને ત્યાં તો વાળે તે જ મહંત. આવી વાત કરી. ચેલાઓ તો ઘણા છે, પણ સ્વામી કે વાળે ને એ જ મહંત છે. અને મહંતજીએ વંદન કર્યા, અને સ્વામીને વાત કરે છે કે સાચા મહંત કોને કહેવાય એની આજે મને ખબર પડી. કેટલાક વર્ષથી મહંતાઈ કરો છો, આવો પ્રશ્ન કર્યો. અને ગુણાત્માનંદ સ્વામી કે 40 વર્ષથી આ મંદિરની મહંતાઈ હું કરું છું. અને એ વાત સાંભળીને મહંતને પાછું આશ્ચર્ય થયું કે કોઈને મહંતાઈ લેવા હરીફાઈ નહીં જાગતી હોય, કારણ કે આ તો સીટ મોટી, આ ખુરશી માટે જ બધા લડાઈ કરે નહીં. એમને અનુભવ થયો હોય ને, એમને તો ઠાઠમાઠ હોય એવું બધું હોય, એટલે બધાના મનમાં એમ થાય કે મારે મહંત થવું. પણ સ્વામી વિચારો પારખી અને ઊભા થયા, અને ખીલીએ ટીંગાતી જોળી બતાવી અને કહ્યું કે આમાં રહેલ પૂજા માળા મૂર્તિ અને તિલક્યું અને ગોપીચંદન આટલી જ અમારી મૂડી, આ મહંતની મૂડી આટલી, બાકી કાંઈ નહીં. આમાં કોણ હરીફાઈ કરે? ગુણાત્માનંદ સ્વામી આટલો જ પ્રશ્ન કર્યો ઓલા મહંતજીને. તમે એમ કહો કે મહંત થવા માટે હરીફાઈ કેમ કોઈ કરતું નથી, પણ ક્યાંથી કરે? આ મહંતની મૂડી આટલી છે, બાકી મહંત પાસે કાંઈ નથી. તમે હૈયા પર હાથ રાખીને કહો. ગુણાત્માનંદ સ્વામી કહે છે કે 40 વર્ષની મહંતાઈ દરમિયાન તમારે ત્યાં કેટલાય મહંત ગુજરી ગયા, અને તેમાંથી એકેય મોતે મૂવો છે? હા, સ્વામી પ્રશ્ન પૂછ્યો કે જેનું મોત આવ્યું હોય ને મર્યા હોય એવો કોઈ ખરો? બાકી 40 વર્ષમાં કેટલાય મહંત મરી ગયા છે, પણ એ મરી ન ગયા હોય એનું પૂરું કરી નાખ્યું હોય એનું, અને મારી નાખવામાં આવ્યો હોય ગમે એમ કરીને, કારણ કે આવો બધો ઠાઠમાંડ કોકને ને કોકને જોતો હોય. અમારે ત્યાં આવું બાઈક કાંઈ નથી. અને મહંતને આંચકો લાગ્યો અને સ્વામી કહે, આ કોઈ એક મઠની વાત નથી, બીજી જગ્યાઓમાં પણ કેટલાકના એવા જ હાલ થયા છે, આ કંઈ તમારા એક મઠની વાત નથી, ઘણી જગ્યાએ આ વાત છે. ધન સંપત્તિના અંગત સંગ્રહો ધર્મગુરુને શોભે નહીં, ગુણાતાનું સામે વાત કરે છે. સાધુ તો નિષ્પૃહી અને અપરિગ્રહી હોવા જોઈએ. સ્વામી આવી રીતે મહંતને બધી વાત કરે છે. આ હિતના વચનો મહંતજીના અંતરમાં કોતરાઈ રહ્યા હતા, કે ક્યાં હું કઈ ભ્રમણામાં હતો, અત્યાર સુધી કેવું જીવન જીવતો હતો. આજે આ સ્વામી પાસે આવીને ખબર પડી કે સાચા સંત કોને કહેવાય, સાચા મહંત કોને કહેવાય. અને સ્વામીની વાત સાંભળી અને મહંતજી જાગી ગયા. અને પછી કહેવાય છે કે સ્વામી જૂનાગઢના જાગતા જોગી હતા એવું બધા કહેતા. સ્વામી પાસે જે કોઈ પણ આવે પણ એમને મનમાં એમ ન થાય કે ગુણાતન સ્વામી આટલા મોટા છે, મહંત છે, તો આટલો બધો ઠાઠમાટ કે એવું કાંઈ જ નહીં. સાવ સાદું અને સીધું જીવન આવું ગુણાતાનંદ સ્વામીનું હતું. વાલા ભક્તો, આવા કેટલાય પ્રસંગોથી આપણને ખ્યાલ આવે કે ગુણાતાનંદ સ્વામીના જીવનમાં ભગવાન સિવાય બીજું કાંઈ પ્રધાન નહોતું. ભગવાનને અર્થે જીવન જીવનારા સંત હતા. અને એમના પ્રસંગોમાંથી આપણે પણ એટલું જીવનમાં ઉતારીએ કે આપણે પણ જીવન જીવીએ તો માત્ર ને માત્ર ભગવાનને અર્થે જીવન જીવીએ. બીજું જે કાંઈ પણ વ્યવહારિક હોય કામકાજ, એ વ્યવહાર તો કદાચ આપણે કરીએ ના કરીએ, તમે સંસારમાં હો તો કદાચ કરવો પડે, પણ હૈયામાં તો ભગવાન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વાલા ભક્તો જીવનનું વાસ્તવિક ઓરિજિનલ સુખ આપણને પ્રાપ્ત નહીં થાય. માટે વાલા ભક્તો, આ સ્વામીના જીવન પ્રસંગોમાંથી આપણે એવું નક્કી કરીએ કે આપણે આપણું આંતરિક જીવન એમાં માત્ર ને માત્ર ભગવાન અને ભગવાનના વાલા સંતો ભક્તોને રાજી કરવા માટે આપણે જીવીએ તો આપણને સુખ ઘણું આવે. આવી રીતે ઘણા પ્રસંગો છે. પણ વાલા ભક્તો, હવે બીજા જે પ્રસંગો છે એ આવતીકાલે આપણે સાંભળશું.